એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. શ્રોતાઓનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર ઊંડા ઉતરવાના છીએ જે ખરેખર આપણા બધા માટે રોજિંદા જીવનમાં ખૂબ મહત્વનો છે, એટલે કે આપણા વિચારોને બીજાઓ સુધી કેવી રીતે પહોંચાડવા જેથી તે યાદ રહે, અસર કરે.
નમસ્કાર. હા, સાચી વાત છે. આજકાલ માહિતીનો એટલો બધો દૂધ છે ને કે આપણી વાત ભલે ગમે તેટલી મહત્વની હોય ક્યાંક ખોવાઈ જ જાય છે. ઘણા સારા વિચારો લોકો સુધી પહોંચતા જ નથી, અને પહોંચે તો પણ ટકતા નથી.
બરાબર. એટલે જ આજે આપણે ચિપ હીથ અને ડેન હીથના પુસ્તક મેડ ટુ સ્ટિક, વાય સમ આઈડિયા સર્વાઈવ એન્ડ અધર્સ ડાય ની ચર્ચા કરવાના છીએ. ગુજરાતીમાં કહીએ તો વિચારોને અસરકારક અને સ્થાયી બનાવવાની કળા. આ પુસ્તક આપણને શીખવે છે કે કેમ અમુક વિચારો, અમુક વાર્તાઓ કે જાહેરાતો કેમ આપણા મગજમાં ચોંટી જાય છે અને બીજા કેમ નહીં.
હા, અને આ કોઈ જાદુ નથી હો, એક વિજ્ઞાન છે, એક કળા છે. ભલે કોઈ શિક્ષક હોય, માર્કેટર હોય, નેતા હોય કે પછી ઘરમાં બાળકોને કંઈક સમજાવવાનો પ્રયાસ કરતા માતા પિતા હોય, બધાને પોતાની વાત અસરકારક રીતે રજૂ કરવાની જરૂર તો પડે જ છે. અને આ પુસ્તક એના માટે એકદમ નક્કર માળખું પૂરું પાડે છે.
તો ચાલો આ પુસ્તકના લેખકોથી શરૂઆત કરીએ. આ બે ભાઈઓ છે, ચિપ અને ડેન હીથ, એમના વિશે કંઈ કહેશો?
હા, ચોક્કસ. બંને ભાઈઓની પૃષ્ઠભૂમિ ખરેખર રસપ્રદ છે, અને એમનું જે સંયોજન છે ને એ જ આ પુસ્તકને ખાસ બનાવે છે. ચિપ હીથ એ સ્ટેનફોર્ડ ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ બિઝનેસમાં પ્રોફેસર છે. એમનું સંશોધન મનોવિજ્ઞાન અને સંગઠનાત્મક વર્તણૂક પર છે, એટલે કે તેઓ એ સમજવાનો પ્રયાસ કરે છે કે શા માટે અમુક વિચારો લોકોના મનમાં લાંબા સમય સુધી ટકી રહે છે. એટલે પુસ્તકનો વૈજ્ઞાનિક પાયો એકદમ મજબૂત છે.
અને ડેન હીથ એ શું કરે છે?
ડેન હીથ એક કન્સલ્ટન્ટ છે, વક્તા છે અને ડ્યુક યુનિવર્સિટી સાથે જોડાયેલા છે. તેઓ પહેલા હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાં સંશોધક પણ હતા. એમનું ધ્યાન વધુ પ્રેક્ટિકલ અમલીકરણ પર છે, એટલે કે આ સિદ્ધાંતોનો વાસ્તવિક દુનિયામાં, બિઝનેસમાં, શિક્ષણમાં કેવી રીતે ઉપયોગ કરવો.
ઓહ, એટલે એક ભાઈ થિયરી અને રિસર્ચ લાવે અને બીજો ભાઈ એને પ્રેક્ટિકલ રૂપ આપે. આ તો જોરદાર કોમ્બિનેશન કહેવાય.
બિલકુલ. અને એમની ખાસિયત એ છે કે તેઓ શૈક્ષણિક સંશોધનના જટિલ તારણોને પણ બહુ જ સરળ, સમજાય તેવી ભાષામાં રજૂ કરે છે, અને રસપ્રદ વાર્તાઓ દ્વારા. એટલે જ તેમનું પુસ્તક માત્ર માહિતીપ્રદ નથી, પણ વાંચવામાં અને સમજવામાં પણ સહેલું છે. એમનો મુખ્ય હેતુ જ પુરાવા આધારિત અને ઉપયોગી ઉકેલો આપવાનો છે.
સરસ. તો હવે પુસ્તકના મુખ્ય વિચાર પર આવીએ. એવું તે શું છે જે અમુક વિચારોને સ્ટીકી બનાવે છે, મતલબ કે ચોંટી જાય તેવા? શું એ નસીબની વાત છે?
લેખકો બહુ સ્પષ્ટ કહે છે, ના, એ નસીબની વાત નથી. કોઈ વિચાર સફળ થાય કે નિષ્ફળ,
હા,
એ મોટે ભાગે એની રચના પર, એના ડિઝાઇન પર આધાર રાખે છે. જે વિચારો સ્ટીકી હોય છે, એટલે કે જે સમજાય છે, યાદ રહે છે અને લાંબા ગાળાની અસર છોડે છે, એમાં સામાન્ય રીતે 6 ચોક્કસ લાક્ષણિકતાઓ હોય છે.
6 લાક્ષણિકતાઓ? કઈ કઈ છે?
લેખકોએ આ 6 માટે એક મસ્ત ટૂંકું નામ આપ્યું છે, SUCCES. SUCCES.
SUCCES, સફળતા જેવું જ?
હા. S એટલે સિમ્પલ, સરળ. U એટલે અનએક્સપેક્ટેડ, અનપેક્ષિત. C એટલે કોન્ક્રીટ, મૂર્ત. બીજો C એટલે ક્રેડિબલ, વિશ્વસનીય. E એટલે ઇમોશનલ, ભાવનાત્મક. અને છેલ્લો S એટલે સ્ટોરીઝ, વાર્તાઓ. પુસ્તક આ 6 સિદ્ધાંતોને ઉદાહરણો સાથે ઊંડાણપૂર્વક સમજાવે છે.
SUCCES, યાદ રાખવામાં એ સહેલું છે, પણ લેખકો આ મુદ્દા પર પહોંચ્યા કઈ રીતે? એમણે કઈ સમસ્યા જોઈ?
એમણે એક બહુ પાયાનો સવાલ પૂછ્યો છે. શા માટે શહેરી દંતકથાઓ, અર્બન લેજન્ડ્સ, તમને ખબર છે ને, પેલી કિડની ચોરીની વાર્તા જેવી ઘણીવાર ખોટી વાતો,
હા,
યાદ રહે છે, જ્યારે બીજી બાજુ વૈજ્ઞાનિક તથ્યો, મહત્વના સામાજિક સંદેશા કે કોર્પોરેટ સ્ટ્રેટેજી જેવી ગંભીર બાબતો સંઘર્ષ કરે છે.
હા, એ વાત તો સાવ સાચી છે. ઘણીવાર નક્કર માહિતી કરતા અફવાઓ વધુ ઝડપથી ફેલાય છે. કેમ આવું?
લેખકો આનો મુખ્ય કારણ ગણાવે છે જ્ઞાનનો શાપ, કર્સ ઓફ નોલેજ. આ એક બહુ રસપ્રદ માનસિક અવરોધ છે. જ્યારે આપણે કોઈ વસ્તુ ખૂબ સારી રીતે જાણીએ છીએ ને, ત્યારે આપણને એ કલ્પના કરવી જ મુશ્કેલ બને છે કે જે વ્યક્તિ આ નથી જાણતી એના માટે એ સમજવું કેટલું અઘરું હશે. આપણે આપણી વાત એવી રીતે કહી દઈએ છીએ જે આપણને તો સ્પષ્ટ લાગે પણ સાંભળનાર માટે કદાચ ગૂંચવણ ભરી હોય.
અચ્છા, એટલે આપણે ધારી લઈએ છીએ કે સામેવાળો આપણી જેમ જ વિચારે છે અને સમજે છે. આ તો રોજ થતું હશે ઓફિસમાં, ઘરમાં, બધે જ.
બિલકુલ. અને આ જે SUCCS માળખું છે ને, એ આ જ જ્ઞાનના શાપનો વ્યવસ્થિત ઉકેલ છે. એ આપણને આપણા શ્રોતાઓના દ્રષ્ટિકોણથી વિચારવા મદદ કરે છે અને આપણી વાતને એવી રીતે રજૂ કરવા પ્રેરે છે જે તેમના મગજમાં ઉતરી જાય અને ટકી રહે. કોઈ પણ વ્યક્તિ માટે ઉપયોગી છે જે પોતાની વાત બીજા સુધી અસરકારક રીતે પહોંચાડવા માંગે છે.
ચાલો ત્યારે આ સક્સેસ માળખાના દરેક સિદ્ધાંતને થોડો વધુ ઊંડાણપૂર્વક સમજીએ. શરૂઆત કરીએ પહેલા એસ થી, સિમ્પલ એટલે કે સરળ. શું આનો અર્થ એમ કે આપણે વાતને સાવ ઉપરછલ્લે કરી દેવાની?
ના, જરાય નહીં. સરળનો અર્થ ટૂંકું કે ઉપરછલ્લું નથી. એનો અર્થ છે વિચારનો મૂળભૂત સાર શોધવો, એનું કોર એસેન્સ. લેખકો કહે છે કે તમારે નિર્દયતાથી પ્રાથમિકતા નક્કી કરવી પડે, એકદમ રૂથલેસલી પ્રાયોરિટાઇઝ કરવું પડે. જો તમે એક સાથે 10 મુદ્દા કહેવાનો પ્રયત્ન કરશો ને, તો શ્રોતા એક પણ યાદ નહીં રાખી શકે. તમારે એ એક સૌથી મહત્વની વાત શોધવાની છે.
એટલે કે પેલું લેસ ઇઝ મોર જેવું, મુખ્ય સંદેશ પર જ ફોકસ કરવું.
હા, બરાબર. અહીં કમાન્ડરનો ઈરાદો, કમાન્ડર્સ ઇન્ટેન્ટનો ખ્યાલ બહુ સરસ છે. યુદ્ધના મેદાનમાં કમાન્ડર સૈનિકોને કંઈ સેંકડો પાનાની યોજના ના આપે, પણ મિશનનો મુખ્ય હેતુ એક સરળ યાદગાર વાક્યમાં કહે, જેથી ગમે તેવી અણધારી પરિસ્થિતિ આવે ને, તો પણ સૈનિકો મૂળ લક્ષ્યને ધ્યાનમાં રાખીને નિર્ણય લઈ શકે.
બરાબર. અને આ સરળતા લાવવા માટે બીજું શું કરી શકાય?
મુખ્ય વાતને શરૂઆતમાં જ કહી દેવી, જેને પત્રકારત્વમાં લીડ કહે છે ને, એ. બીજું, લોકોના મનમાં જે પહેલેથી જાણકારી કે ખ્યાલો હોય, જે સ્કીમા હોય, એનો ઉપયોગ કરવો. જેમ કે કોઈએ ક્યારે પોમેલો ફળ ન જોયું હોય તો એને કહેવાય કે એક મોટી મીઠી ગ્રેપફ્રૂટ જેવું ફળ. બસ આનાથી નવો વિચાર જૂના ખ્યાલ સાથે જોડાઈ જાય. સાઉથવેસ્ટ એરલાઇન્સનું ઉદાહરણ પણ જોરદાર છે. એમનો મૂળ મંત્ર શું હતો?
ધી લો ફેર એરલાઇન.
બસ આટલું જ. અને એમના દરેક નિર્ણય આ મંત્ર પ્રમાણે જ લેવાતા.
સમજાયું. તો પહેલો નિયમ, મૂળ સાર પકડો અને તેને સરળ રાખો. ઓકે, હવે બીજો સિદ્ધાંત, યુ, અનએક્સપેક્ટેડ, અનપેક્ષિત. આનું શું મહત્વ છે?
ફરી હોય, નકામી જ ને.
સાચી વાત.
ધ્યાન ખેંચવાનો સૌથી સારો રસ્તો છે લોકોની અપેક્ષાઓનો ભંગ કરવો. કંઈક એવું કરવું જે આશ્ચર્યજનક હોય, સરપ્રાઈઝ.
જેમ કે પેલી ફ્લાઇટ સેફટી જાહેરાતો સામાન્ય રીતે કેટલી કંટાળાજનક હોય, પણ જો કોઈ ફ્લાઇટ અટેન્ડન્ટ એને રમૂજી રીતે કહે તો બધાનું ધ્યાન જાય તરત.
બરાબર. આને સ્કીમા તોડવું કહેવાય. આપણું મગજ છે ને, એ પેટર્ન પર ચાલે છે. જ્યારે કોઈ પેટર્ન તૂટે ને, આપણું ધ્યાન તરત ત્યાં જાય. પણ ખાલી ધ્યાન ખેંચવું પૂરતું નથી, એને જાળવી રાખવું પણ પડે અને એના માટે જિજ્ઞાસા, ક્યુરિયોસિટી જગાવવી પડે.
જિજ્ઞાસા એ કેવી રીતે જગાવવી?
લેખકો જિજ્ઞાસાનો ગેપ સિદ્ધાંત સમજાવે છે, ગેપ થિયરી ઓફ ક્યુરિયોસિટી. જ્યારે લોકોને એવો અહેસાસ થાય કે એમના જ્ઞાનમાં ક્યાંક ખાલીપો છે, કોઈ ગેપ છે, કંઈક ખૂટે છે, ત્યારે એ જાણવાની ઉત્સુકતા જાગે છે. કોઈ રહસ્ય ઊભું કરવું, કોઈ પ્રશ્ન પૂછવો, વાર્તા અધૂરી મૂકવી, આ બધું જિજ્ઞાસા ટકાવી રાખવામાં મદદ કરે. પેલું નોરા એફ્રોનની ક્લાસનું ઉદાહરણ છે ને, એમણે વિદ્યાર્થીઓને એક સાવ સામાન્ય લાગતી પ્રેસ રિલીઝમાંથી મુખ્ય અનપેક્ષિત સમાચાર શોધવાનું કહ્યું. એનાથી જ આશ્ચર્ય અને જિજ્ઞાસા બંને પેદા થયા.
ઓકે, એટલે ધ્યાન ખેંચવા સરપ્રાઈઝ આપો અને ધ્યાન ટકાવી રાખવા જિજ્ઞાસા જગાવો. સરસ. હવે ત્રીજો સિદ્ધાંત, સી, કોન્ક્રીટ, મૂર્ત. આનો શું મતલબ?
આ કદાચ સૌથી મહત્વનો સિદ્ધાંત છે, ખાસ કરીને પેલા જ્ઞાનના શાપને તોડવા માટે. મૂર્ત એટલે શું? વિચારોને અમૂર્ત શબ્દો કે સિદ્ધાંતોને બદલે સ્પર્શી શકાય, જોઈ શકાય, અનુભવી શકાય એવી ભાષામાં રજૂ કરવા. આપણું મગજ છે ને, એ કુદરતી રીતે જ મૂર્ત વસ્તુઓને, ચિત્રો, વાર્તાઓ, ઇન્દ્રિયગમ્ય વિગતો, એને વધુ સારી રીતે યાદ રાખે છે. અમૂર્તતા તો સ્ટિકીનેસનો દુશ્મન છે.
અમૂર્તતા એટલે?
કોઈ દાખલો?
જેમ કે હું કહું, ગ્રાહક સંતોષ વધારવો, આ અમૂર્ત વિચાર છે.
હા, પણ એમ કહું કે ગ્રાહકોના ફોન કોલ્સનો જવાબ 30 સેકન્ડમાં આપવો, આ મૂર્ત લક્ષ્ય છે. સમજાયું?
હા, બરાબર.
વિશ્વ શાંતિ અમૂર્ત છે, પણ યુદ્ધગ્રસ્ત વિસ્તારમાં બાળકો માટે શાળા બનાવી એ મૂર્ત કામ છે. લેખકો કહે છે કે સ્મૃતિ વેલ્ક્રો જેવી છે, જેટલા વધુ મૂર્ત હુક હશે એટલો વિચાર મગજમાં ચોંટશે.
આનું કોઈ બીજું યાદગાર ઉદાહરણ છે?
ઈસપની વાર્તાઓ એ ક્લાસિક ઉદાહરણ છે. પ્રમાણિકતા શ્રેષ્ઠ નીતિ છે, આ અમૂર્ત બોધ છે. પણ પેલી લાકડીઓનો ભારોવાળી વાર્તા એને મૂર્ત બનાવે છે. અને બીજું એકદમ શક્તિશાળી ઉદાહરણ છે અમેરિકાનું પેલું મૂવી પોપકોર્ન અભિયાન.
હા, એ શું હતું?
એક આરોગ્ય સંસ્થાએ લોકોને એમ ન કહ્યું કે પોપકોર્નમાં 37 ગ્રામ ચરબી છે. કોને ખબર પડે 37 ગ્રામ એટલે શું? એ આંકડો અમૂર્ત છે.
તો એમણે શું કહ્યું?
એમણે કહ્યું કે એક મીડિયમ પોપકોર્ન બેગમાં, સાંભળજો, એક બેકન ઈંડાનો નાસ્તો, બપોરે બિગ મેક અને ફ્રાઈઝ, અને રાત્રે સ્ટીક ડિનર, આ બધું ભેગું કરો ને, એમાં જેટલી ધમની બ્લોક કરનાર ચરબી હોય ને એના કરતાં પણ વધારે ચરબી હોય છે.
બાપરે!
આ સરખામણી એટલી મૂર્ત અને ભયાનક હતી કે લોકો તરત સમજી ગયા અને એની જબરદસ્ત અસર થઈ.
વાહ, આ તો ખરેખર આંખ ઉગાડનારું ઉદાહરણ છે મૂર્તતા કેટલી પાવરફુલ હોઈ શકે. ચલો આગળ વધીએ. ચોથો સિદ્ધાંત, બીજો સી, ક્રેડિબલ, વિશ્વસનીય. વિચાર ભરોસાપાત્ર કેવી રીતે બને?
હા, કોઈ વિચાર ટકી રહે એના માટે લોકોએ એના પર વિશ્વાસ કરવો પડે, એ જરૂરી છે. હવે સવાલ એ છે કે જો તમે પોતે કોઈ વિષયના એક્સપર્ટ ન હો તો વિશ્વસનીયતા ક્યાંથી લાવવી?
હા, એ જ મોટો પ્રશ્ન છે. શું ખાલી નિષ્ણાતોની વાત જ વિશ્વસનીય ગણાય?
ના, એવું બિલકુલ નથી. લેખકો ઘણા રસ્તા બતાવે છે. એક તો છે અધિકારીઓ, એટલે કે નિષ્ણાતો, એ તો છે જ, પણ ક્યારેક વિરોધી અધિકારીઓ, એન્ટી ઓથોરિટીઝ, વધુ અસરકારક હોય છે. એટલે કે એવા સામાન્ય લોકો જેમનો પોતાનો અનુભવ બોલતો હોય. દાખલા તરીકે, ધૂમ્રપાન કેટલું ખરાબ છે એ કોઈ ડોક્ટર કહે એના કરતાં ફેફસાના કેન્સરથી પીડાતો કોઈ ભૂતપૂર્વ ધૂમ્રપાન કરનાર કહે એની અસર વધુ પડે છે.
સાચી વાત છે. બીજું શું વિશ્વસનીયતા વધારે?
વિગતો, ડિટેલ્સ. જ્યારે તમે કોઈ વાત સ્પષ્ટ મૂર્ત વિગતો સાથે કહો છો ને, ત્યારે એ વધુ વિશ્વાસપાત્ર લાગે છે. મોટા ગોળ ગોળ આંકડા ઘણીવાર અસર નથી કરતા. એમને માનવ માપના સિદ્ધાંત મુજબ રજૂ કરવા જોઈએ, એટલે કે એવા સંદર્ભમાં જે લોકો સમજી શકે, રિલેટ કરી શકે.
અને પેલો સિનાટ્રા ટેસ્ટ શું છે? એ પણ આની સાથે જોડાયેલો છે?
હા, એ બહુ રસપ્રદ કોન્સેપ્ટ છે. ફ્રેન્ક સિનાટ્રાના ગીત ન્યૂયોર્ક ન્યૂયોર્ક પરથી નામ આવ્યું છે. એમાં એ ગાય છે, ઇફ આઈ કેન મેક ઇટ ધેર, આઈલ મેક ઇટ એનીવેર.
ઓકે,
મતલબ કે જો તમે એક અત્યંત મુશ્કેલ, પ્રતિષ્ઠિત કે પડકારરૂપ કામ સફળતાપૂર્વક કર્યો હોવાનો પુરાવો આપી શકો ને, તો એ તમારી બીજી ક્ષમતાઓ પર પણ આપોઆપ વિશ્વાસ બેસાડી દે છે. જેમ કે કોઈ કેટરિંગ કંપની કહે કે અમે વ્હાઇટ હાઉસમાં કેટરિંગ કર્યું છે, તો પછી એ નાની પાર્ટી તો સંભાળી જ લે ને. આ એક પાવરફુલ ઉદાહરણ તમારી ઓવરઓલ વિશ્વસનીયતા સાબિત કરે છે.
સમજાયું, સમજાયું. હવે પાંચમો સિદ્ધાંત, ઈ, ઇમોશનલ, ભાવનાત્મક. શું વિચારોને ભાવનાત્મક બનાવવા જરૂરી છે?
ખૂબ જ જરૂરી. લેખકો કહે છે કે ખાલી તર્ક કે આંકડા લોકોને કામ કરવા માટે મોટિવેટ નથી કરી શકતા. લોકોને તમારા વિચારની પરવા થવી જોઈએ, એમના દિલને સ્પર્શવો જોઈએ. લાગણીઓ જ ક્રિયાનું એન્જિન છે. ઇમોશન ડ્રાઇવ્સ એક્શન.
પણ લોકોને ભાવનાત્મક રીતે જોડવા કઈ રીતે?
એક મુખ્ય રસ્તો છે એકની શક્તિ, ધ પાવર ઓફ વન. આપણે લાખો કરોડો લોકોની તકલીફના અમૂર્ત આંકડા જોઈએ ને, તો કદાચ કંઈ ન થાય. પણ એક વ્યક્તિની વાર્તા કે તકલીફ સાથે આપણે વધુ સહાનુભૂતિ અનુભવીએ છીએ. મધર ટેરેસાનું પેલું વાક્ય યાદ છે, જો હું સમૂહને જોઈશ તો હું ક્યારે કાર્ય નહીં કરું, જો હું એકને જોઈશ તો હું કરીશ.
હા, બરાબર.
એટલા માટે ચેરિટી સંસ્થાઓ આંકડા કરતા એક બાળકની વાર્તા પર વધુ ભાર મૂકે છે.
સાચી વાત છે. બીજું શું કરી શકાય આમાં?
બીજો રસ્તો છે લોકોના સ્વાર્થ, સેલ્ફ ઇન્ટરેસ્ટને અપીલ કરવી. પણ અહીં સ્વાર્થનો અર્થ સંકુચિત નથી લેવાનો. શ્રોતાઓના મનમાં જે સવાલ હોય છે, મારા માટે આમાં શું છે, WIFM વોટ્સ ઇન ઇટ ફોર મી એનો જવાબ આપવો, એમને બતાવવું કે આ વિચારથી એમને શું ફાયદો થશે, એમની કઈ જરૂરિયાત સંતોષાશે, અને ત્રીજું એમની ઓળખને અપીલ કરવી. લોકો એવી પસંદગીઓ કરવાનું પસંદ કરે છે જે એમની પોતાની ઓળખ, મૂલ્યો કે એમના ગ્રુપ સાથે સુસંગત હોય.
આનું કોઈ ઉદાહરણ ઓળખને અપીલ કરવાનું?
ટેક્સાસનું પેલું ફેમસ ડોન્ટ મેસ વિથ ટેક્સાસ કચરા વિરોધી અભિયાન. એમણે પર્યાવરણની ને એવી બધી વાત ના કરી, એમણે ટેક્સાસના લોકોના ગૌરવ પર, ટેક્સન હોવાની ઓળખ પર ભાર મૂક્યો કે ભાઈ સાચો ટેક્સન ક્યારે રસ્તા પર કચરો ન ફેંકે.
અચ્છા.
અને આ અભિયાન જબરદસ્ત સફળ રહ્યું.
અરે વાહ, આ તો ખરેખર સ્માર્ટ કહેવાય. તો લોકોને ભાવનાત્મક રીતે જોડવા ખૂબ જરૂરી છે. ઓકે, હવે છેલ્લો સિદ્ધાંત, બીજો એસ, સ્ટોરીઝ, વાર્તાઓ. વાર્તાઓનું શું મહત્વ છે?
વાર્તાઓ, વાર્તાઓ તો આ બધા સિદ્ધાંતોને એકસાથે વણી લે છે. લેખકો વાર્તાઓને માનસિક ફ્લાઇટ સિમ્યુલેટર કહે છે.
ફ્લાઇટ સિમ્યુલેટર?
હા, જેમ પાઇલટ સિમ્યુલેટરમાં ઉડાન ભરીને વાસ્તવિક પરિસ્થિતિ માટે તૈયાર થાય છે, એમ વાર્તાઓ સાંભળીને આપણું મગજ ભવિષ્યની પરિસ્થિતિઓ માટે માનસિક રીતે તૈયાર થાય છે. વાર્તાઓ આપણને શીખવે છે કે કેવી રીતે વર્તવું, અને કામ કરવા માટે પ્રેરણા પણ આપે છે.
ઓ, એટલે કે વાર્તાઓ ખાલી મનોરંજન નથી, પણ એક શક્તિશાળી શિક્ષણ અને પ્રેરણાનું સાધન છે.
બિલકુલ. જ્યારે આપણે કોઈ વાર્તા સાંભળીએ છીએ ત્યારે આપણા મગજના એ જ ભાગો સક્રિય થાય છે જાણે આપણે પોતે એ અનુભવી રહ્યા હોઈએ. એ સંદર્ભ પૂરો પાડે છે, જટિલતા સમજાવે છે, મુશ્કેલીઓનો સામનો કેવી રીતે કરવો એ શીખવે છે. પેલી જેરેડ ફોગલની સબવે સેન્ડવિચ ખાઈને વજન ઘટાડવાની વાર્તા, એણે લાખો લોકોને પ્રેરિત કર્યા. કેમ? કારણ કે એ એક સામાન્ય માણસની પ્રાપ્ત કરી શકાય તેવી સફળતાની વાર્તા હતી.
લેખકો કોઈ ખાસ પ્રકારની વાર્તાઓ વિશે પણ વાત કરે છે?
હા, તેઓ મુખ્યત્વે ત્રણ પ્રકારના પ્લોટ એટલે કે કથાનક ઓળખાવે છે જે ખાસ અસરકારક હોય છે. એક છે પડકાર પ્લોટ, ચેલેન્જ પ્લોટ, જેમાં હીરો મુશ્કેલીઓ પાર કરીને સફળ થાય, જેમ કે ડેવિડ અને ગોલિયાથ. આ દૃઢતા માટે પ્રેરિત કરે છે. બીજો છે જોડાણ પ્લોટ, કનેક્શન પ્લોટ, જેમાં જુદા જુદા લોકો વચ્ચે સંબંધ બંધાય છે. આ સહાનુભૂતિ અને સાથે મળીને કામ કરવા પ્રેરે છે. અને ત્રીજો છે સર્જનાત્મકતા પ્લોટ, ક્રિએટિવિટી પ્લોટ, જેમાં કોઈ નવી શોધ, નવો વિચાર કે સમસ્યાનો નવો ઉકેલ મળે. આ અલગ રીતે વિચારવા પ્રેરે છે.
પેલું હોસ્પિટલનું ઉદાહરણ પણ હતું ને, જેમાં વાર્તાનો ઉપયોગ થયેલો?
હા, એ બહુ જ પ્રભાવશાળી ઉદાહરણ છે. એક હોસ્પિટલમાં તબીબી ભૂલો ઘટાડવી હતી, તો એમણે નિયમો અને નીતિઓ બહાર પાડવાને બદલે શું કર્યું, સ્ટાફને એક દર્દીની હૃદયસ્પર્શી વાર્તા કહી જે એક નિવારી શકાય તેવી ભૂલને કારણે મૃત્યુ પામ્યો હતો. આ એક વાર્તાએ નિયમોની લાંબી લિસ્ટ કરતાં અનેક ગણી વધુ અસર કરી અને ભૂલોમાં નોંધપાત્ર ઘટાડો થયો, કારણ કે એ વાર્તાએ સ્ટાફ માટે સિમ્યુલેશન અને પ્રેરણા બંનેનું કામ કર્યું.
આમ SUCCS સરળ, અનપેક્ષિત, મૂર્ત, વિશ્વસનીય, ભાવનાત્મક અને વાર્તાઓ, આ છ ચાવીઓ છે જે કોઈપણ વિચારને લોકોના મનમાં ચોંટાડી શકે છે. ખરેખર ખૂબ જ રસપ્રદ.
હવે આખા પુસ્તકમાંથી આપણે કેટલાક મુખ્ય સંદેશાઓ તારવીએ અને વિચારીએ કે તે આપણા રોજિંદા જીવનમાં, ખાસ કરીને ભારતીય સંદર્ભમાં, કેવી રીતે લાગુ પડે છે.
મને લાગે છે કે સૌથી પહેલો અને મહત્વનો મુદ્દો તો પેલો જ્ઞાનનો શાપ જ છે. આપણે કેટલી સહેલાઈથી ભૂલી જઈએ છીએ કે જે આપણને ખબર છે તે બીજાને નથી ખબર. આ સમજણ આપણને વધુ સારા સંવાદ કરતા બનવામાં મદદ કરી શકે છે, ભલે આપણે ટીચર હોઈએ, મેનેજર હોઈએ કે દોસ્ત હોઈએ.
બરાબર. બીજો મહત્વનો સંદેશ એ છે કે વિચારોને અસરકારક બનાવવા એ કોઈ જન્મજાત પ્રતિભા નથી. ઇટ્સ નોટ સમથિંગ યુ આર બોર્ન વિથ, પણ એ એક શીખી શકાય તેવી કળા છે. આ SUCCS માળખું આપણને એના ટૂલ્સ આપે છે. આ એક પ્રકારનું સર્જનાત્મકતાનું લોકશાહીકરણ છે. કોઈપણ વ્યક્તિ પોતાના વિચારોને વધુ પાવરફુલ બનાવી શકે છે.
ત્રીજું, પેલી સરળતાવાળી વાત, ઓછું એ વધુ છે, લેસ ઇઝ મોર. મુખ્ય સંદેશ શું છે એ ઓળખવું અને એના પર જ ફોકસ કરવું. આપણે ઘણીવાર બધું જ કહેવા જઈએ છીએ ને, અંતે કશું જ યાદ નથી રહેતું. આ બિઝનેસ પ્રેઝન્ટેશનથી લઈને બાળકોને શિખામણ આપવા સુધી બધે જ લાગુ પડે છે.
ચોથો મુદ્દો જે મને બહુ મહત્વનો લાગે છે તે છે માનવીય સ્તર પર સંચાર. આપણું મગજ આંકડા અને અઘરા શબ્દો કરતાં મૂર્ત છબીઓ, ઉદાહરણો અને વાર્તાઓને વધુ સારી રીતે પકડે છે અને યાદ રાખે છે. ભારતમાં જ્યાં આપણે સામાજિક મુદ્દાઓ, આરોગ્ય જાગૃતિ કે સરકારી યોજનાઓ વિશે વાત કરતા હોઈએ ત્યાં ખાલી ડેટા આપવાને બદલે મૂર્ત ઉદાહરણો અને વાર્તાઓનો ઉપયોગ એ વધુ અસરકારક બની શકે છે.
ચોક્કસ.
અને પાંચમું, લાગણીનું મહત્વ. ખાલી સમજણ પૂરતી નથી, લોકોને અનુભવ થવો જોઈએ, જોડાણ થવું જોઈએ, ત્યારે જ તેઓ કંઈક કરવા પ્રેરાય છે. સામાજિક અભિયાનો હોય કે ટીમને મોટિવેટ કરવાની વાત હોય, ભાવનાત્મક ટચ જરૂરી છે. અને છેલ્લે વાર્તાઓની શક્તિ. વાર્તાઓ ખાલી ટાઈમપાસ નથી, એ શીખવે છે, પ્રેરણા આપે છે અને સંસ્કૃતિનું વહન કરે છે. આપણી પરંપરામાં જુઓ ને, પંચતંત્રથી લઈને દાદીમાની વાર્તાઓ સુધી વાર્તા કહેવાનું મહત્વ હંમેશા રહ્યું છે. આ પુસ્તક એના વૈજ્ઞાનિક કારણો સમજાવે છે.
આ પુસ્તકમાં ઘણા એવા વાક્યો છે જે સીધા દિલમાં ઉતરી જાય અને મુખ્ય વિચારોનો સાર આપી દે. થોડા એવા નોંધપાત્ર અવતરણો જેવા વિચારો પર વાત કરીએ.
હા, ચોક્કસ. પહેલું તો એ જ, આપણે સંચારમાં સંઘર્ષ કરવાનું સૌથી મૂળભૂત કારણ જ્ઞાનનો શાપ છે. આ વાક્ય આપણને આપણી પોતાની કમ્યુનિકેશન લિમિટેશન્સ વિશે વિચારતા કરી દે છે.
બીજું, સરળતા વિશે. વિચારને તેના મૂળ સુધી ઉતારો. એક વાક્યનું નિવેદન એટલું ગહન હોઈ શકે છે કે વ્યક્તિ તેના પર આખું જીવન કામ કરી શકે. આ બતાવે છે કે સાચી સરળતા ઊંડી સમજણમાંથી આવે છે, ઉપર છલ્લી નથી હોતી.
ભાવનાત્મક જોડાણ માટે મધર ટેરેસાનું પેલું વાક્ય ફરી યાદ કરવા જેવું છે. જો હું સમૂહને જોઈશ તો હું ક્યારેય કાર્ય નહીં કરું, જો હું એકને જોઈશ તો હું કરીશ. આ વ્યક્તિગત કાળજીની શક્તિ દર્શાવે છે.
અને વાર્તાઓ માટે પેલું રૂપક. વાર્તા મગજ માટે ફ્લાઇટ સિમ્યુલેટર જેવી છે. કેટલું સચોટ. એ સમજાવે છે કે વાર્તાઓ કેવી રીતે આપણને અનુભવ દ્વારા શીખવે છે.
મૂર્તતાની જરૂરિયાત પર ભાર મૂકતું વાક્ય. અમૂર્તતા એ નિષ્ણાતનો વૈભવ છે, શિખાવનો નહીં. આ યાદ અપાવે છે કે જ્યારે આપણે બીજાને સમજાવતા હોઈએ ત્યારે સ્પષ્ટ અને મૂર્ત ભાષા વાપરવી કેટલી જરૂરી છે.
અને ધ્યાન ખેંચવા માટેનું સૂત્ર. કોઈનું ધ્યાન ખેંચવાની સૌથી મૂળભૂત રીત આ છે. એક પેટર્ન તોડો. આપેલું અનઅપેક્ષિતતાના સિદ્ધાંતનો સાર છે. બ્રેક ધ પેટર્ન.
તો આ બધા સિદ્ધાંતોનો વાસ્તવિક જીવનમાં ઉપયોગ કેવી રીતે થઈ શકે? થોડા ઉદાહરણો જોઈએ. પ્રેક્ટિકલ એપ્લિકેશન્સ.
હા, જેમ કે બિઝનેસમાં કોઈ નવી સ્ટ્રેટેજી સમજાવવી હોય તો લાંબા રિપોર્ટને બદલે એને એક સરળ મુખ્ય સંદેશ,
સિમ્પલ
અને એક પ્રેરણાદાયક વાર્તા,
સ્ટોરી
દ્વારા રજૂ કરી શકાય. માર્કેટિંગ કેમ્પેઇન ડિઝાઇન કરતી વખતે ખાલી પ્રોડક્ટના ફીચર્સ ગણાવવાને બદલે ગ્રાહકને એનાથી શું ભાવનાત્મક ફાયદો,
ઇમોશનલ
થશે એ બતાવવું. અને કોઈ મૂર્ત સરખામણી,
કોન્ક્રીટ. શિક્ષણમાં ટીચર્સ પાઠ શરૂ કરવા માટે કોઈ આશ્ચર્યજનક હકીકત રજૂ કરી શકે. વિજ્ઞાનના અમૂર્ત સિદ્ધાંતો સમજાવવા માટે રોજિંદા જીવનના મૂર્ત ઉદાહરણો વાપરી શકે. ઇતિહાસ ભણાવતી વખતે ખાલી તારીખોને ઘટનાઓ નહીં પણ તે સમયના લોકોની વાર્તાઓ કહી શકે.
સામાજિક કાર્યોમાં પણ આ ખૂબ ઉપયોગી છે. જેમ કે રક્તદાન માટે અપીલ કરતી વખતે જરૂરિયાતમંદ દર્દીની ભાવનાત્મક વાર્તા કહેવી, અથવા રક્તદાનથી કેવી રીતે કોઈનું જીવન બચી શકે છે એની મૂર્ત અસર બતાવવી.
અને પર્સનલ લાઈફમાં પણ, જોબ ઇન્ટરવ્યૂમાં તમારી સિદ્ધિઓ વિશે વાત કરતી વખતે જનરલ વાતો કરવાને બદલે કોઈ ચોક્કસ પ્રોજેક્ટની મૂર્ત વિગતો આપવી, અને સિનાટ્રા ટેસ્ટ જેવો કોઈ મજબૂત પુરાવો રજૂ કરવો. કોઈને સલાહ આપતી વખતે સીધા સૂચનો આપવાને બદલે પોતાની કે બીજા કોઈની રિલેટેડ વાર્તા કહેવી.
મૂળ વાત એ છે કે આપણે ખાલી મારે શું કહેવું છે એના પર ફોકસ કરવાને બદલે મારા શ્રોતાઓને શું અને કેવી રીતે સાંભળવાની જરૂર છે એ સમજવાનો પ્રયાસ કરવો જોઈએ. એટલે કે કમ્યુનિકેશનમાં વધુ સહાનુભૂતિ, એમ્પથી લાવવી.
બરાબર કહ્યું. આ પુસ્તક આપણને વધુ સારા અને અસરકારક સંવાદકર્તા બનવા માટે એક રોડમેપ આપે છે. હવે આખી ચર્ચાના અંતે તમને વ્યક્તિગત રીતે આ પુસ્તકમાંથી કઈ વાત સૌથી વધુ સ્પર્શી ગઈ?
મારા માટે જ્ઞાનનો શાપનો જે કોન્સેપ્ટ છે એ સૌથી વધુ આંખ ખોલનારો રહ્યો. મને સમજાયું કે હું પોતે પણ કેટલી વાર આ ભૂલ કરતો હોઈશ, ખબર પણ ના પડે. આ જાગૃતિ મને ભવિષ્યમાં વધુ ધ્યાન રાખવા ચોક્કસ પ્રેરે છે. અને પેલો સિનાટ્રા ટેસ્ટનો વિચાર પણ બહુ ગમ્યો. એક મજબૂત ઉદાહરણ કેવી રીતે આખી વાતને વિશ્વસનીય બનાવી શકે છે.
મને મૂર્તતાની શક્તિએ ખૂબ પ્રભાવિત કરી, ખાસ કરીને પેલા પોપકોર્ન અભિયાનના ઉદાહરણથી. અમૂર્ત ડેટા કરતા એક સ્પષ્ટ ઇન્દ્રિયગમ્ય છબી કેટલી શક્તિશાળી હોઈ શકે છે એ જોયું. અને વાર્તાઓ ફ્લાઇટ સિમ્યુલેટર તરીકે કામ કરે છે એ વિચાર પણ ખૂબ ગમ્યો. એ વાર્તા કહેવાના મહત્વને એક નવો જ અર્થ આપે છે.
અને શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર, તમે તાજેતરમાં કોઈની સાથે કોઈ મહત્વનો વિચાર શેર કર્યો હોય એ યાદ કરો. શું CUCS માળખાના કોઈ સિદ્ધાંતનો ઉપયોગ કરીને તમે એને વધુ યાદગાર કે અસરકારક બનાવી શક્યા હોત? ભવિષ્યમાં તમારી વાતને વધુ સ્ટીકી બનાવવા માટે તમે કયો એક નાનો ફેરફાર અપનાવી શકો છો? આ જરૂર વિચારજો.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.